હવે કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપે છે, જુદો નથી, તેથી જ્ઞાનની નિત્ય સેવે જ છે, જ્ઞાનરૂપ પણમાં તો કરે જ છે, જ્ઞાયત્ન પછી તો કરે જ છે, તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની અથવા આત્માને જાણવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? તો તેનું સમાધાન કરતા કહે છે કે તે એમ નથી. કેમ નથી? કે એવું નથી કે એને જ્ઞાન તાદાત્મ્ય રૂપે નથી. તાદાત્મ્ય રૂપે તો છે જ, એમ નથી એમ નથી. તો પણ એક ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતો નથી. અહીંયા સુધી આપણે વાત કરી, એક ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતો નથી, એનું કાલે બહુ વિસ્તારથી ચર્ચા થઈ હતી કે આત્મા જાણવા રૂપે તો પરિણમે છે. જે પણ કોઈ આત્મા છે બધા આત્મા જાણવા રૂપે જ પરિણમે છે, પણ આ જે જાણે છે, જે જાણવા રૂપે પરિણમે છે, એ હું છું એમ જાણતો નથી, એમ માનતો નથી. આગળની કથાથી આપણે કનેક્ટ કર્યું હતું મૂળ ટીકાથી કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબા ગોપાલ સૌને સદા સ્વયં અનુભવમાં આવી રહ્યો છે. અનુભૂતિ તો થઈ રહી છે, તો પછી તમે અમને અનુભૂતિ કરવાનું કેમ કહો છો? એવી પ્રશ્ન એમ હતો. તો એટલા માટે કહીએ છીએ કે જે અનુભૂતિ થઈ રહી છે એ આત્માનુભૂતિ છે એમ જાણતો નથી, આ અનુભૂતિ છે એ હું છું એમ માનતો નથી. તો આપણે એના પરથી એ વાત ખોલી કે અનુભૂતિ છે એ માનતો નથી, અથવા આ જે આત્મા જાણે છે એ જાણવા વાળું હું છું, આ જાણનારો જણાય છે એમ માનતો નથી. તો આ અનુભૂતિ છે એ હું છું એવું માન્યું ક્યારે કે આપણે એ વાતને ખોલી હતી. બે ત્રણ સ્ટેપ લઈને આપણે આગળ વધીશું. અથવા જાણનારો જણાય છે એવું માન્યું ક્યારે કહેવાય, એવું જાણ્યું ક્યારે કહેવાય? તો એમાં એ વાત નીકળી કે જાણ્યું ત્યારે કહેવાય કે કોઈ બી પદાર્થને જાણે પણ રાગ દ્વેષ ન કરે, તો વાસ્તવમાં અર્થાત જ્ઞાતા દ્રષ્ટા રહે, જાણનારો જ રહે, રાગ દ્વેષ ન કરે, જાણે પણ કસાય ન કરે, તો વાસ્તવમાં એને જાણનારો જણાય છે એમ માન્યું કહેવાય, અથવા જે અનુભૂતિ છે એ જ હું છું એમ માન્યું કહેવાય. એના પહેલા માન્યું ના કહેવાય, આપણે સ્ટેપ પર આવ્યા હતા. પછી વાત એ આવી કે જ્યારે આ જાણે પણ કશાય ન કરે, રાગ દ્વેષ ન કરે, અહમ બુદ્ધિ ન કરે, તો કે શું કામ ન કરે? ખ્યાલ આ બહુ મોટી પ્રક્રિયા છે, બહુ મોટી ટ્રેનિંગ છે. આ ટ્રેનિંગ હશે તો જ કામ આગળ ચાલશે. હવે જે વાત ચાલે ટ્રેનિંગ છે, હે ને, આ એ લાઈનમાં નથી જતી વાત, હે ને, કે દેખવું એને ને દાજવું એને, એ લાઈનમાં નથી જતી, હે ને. જાણ્યાનું ઝેર છે, એ બધી જે લોકમાં વાતો ચાલે છે ને જાણવાના સ્વભાવની વિરુદ્ધમાં, એ ઠીક નથી. અહીંયા તો કહે છે કે દેખવું પણ દાજવું નહીં, એવી કોઈ ટ્રેનિંગ લઈ લે. લોકભાઈ ભાષા ચાલે છે ને કે ભાઈ આપણે તો દેખવું એ નહીં, દાજવું એ નહીં, જાણવું એ નહીં, ચિંતા એ નહીં. તો કેવું નહીં થાય, તું આંખ બંધ કરી દઈશ તો એ જાણવાનું થશે. એવા ઉદાહરણો છે ઘણા, હે ને, કે કોઈને જેલમાં પૂરી દેવામાં આવે, એકદમ અંધારી કોઠડીમાં, કે આંખ બંધ કરીને જ રહે, પણ તારે કોઈને જાણો તારે યાદ નહીં કરવાનું, પોસિબલ? એની પત્નીને પણ યાદ આવશે, એની પત્ની યાદ આવશે, પુત્ર યાદ આવશે, બધું જ યાદ આવશે. તો જાણવાનું તો નહીં બને એમ ક્યારે નહીં બને, કેમ કે જાણવાનો આત્માનો સ્વભાવ છે. પણ એવી કોઈ ટ્રેનિંગ જરૂર હોવી જોઈએ કે જાણે પણ કશાય ના કરે, દેખે પણ દાજે નહીં. તો એ ટ્રેનિંગનું નામ છે ભેદ જ્ઞાન. એ ટ્રેનિંગનું નામ છે ભેદ્યાન પૂર્વક, ભેદ્યાન ટ્રેનિંગ છે ને આત્માનુભૂતિ, એનો પુરુષાર્થ છે. ભેદ્યાનના માધ્યમથી આત્માનુભૂતિ કરવી જોઈએ. ધીરે ધીરે આગળ વધીએ છીએ, એક સ્ટેપ. કામનો વિષય થોડાક જ સેન્ટેન્સમાં સમેટાશે, બહુ ખુલી ગયો છે ને વિષય. કાલે તમારા ગયા પછી પોણો કલાક વોટ્સ વાત થઈ ગયું, અહીંયા ચર્ચા ઘણી થઈ હતી, એની ટોટલ સમીક્ષા આપણે 10 મિનિટમાં કરીશું. વાત ત્યાં સુધી આવી ગઈ હતી કે જાણનારો જણાય તેમ માન્યું ક્યારે કહેવાય, કે જાણે, જેને પણ જાણે, નિંદાના શબ્દને જાણે કે પ્રશંસાના શબ્દને જાણે, વોર એમાં ભેદ કરો. પણ અહીંયા રાગ દ્વેષ ન કરે, નિંદાના શબ્દોને જાણીને દ્વેષ ન કરે, અને પ્રશંસાના શબ્દોને જાણીને રાગ ન કરે, તો જ વાસ્તવમાં એને આત્માને જાણ્યો કહેવાય, જ્ઞાતા દ્રષ્ટા રહ્યો કહેવાય. જ્ઞાતા દ્રષ્ટા તો સ્વરૂપની ઓરથી બધા જીવ છે, પણ જ્ઞાતા દ્રષ્ટા રહ્યો ક્યારે કહેવાય? કે જાણે પણ કશાય ના કરે. બીજું સ્ટેપ એ આવ્યું હતું કે જાણે પણ કશાય કેમ ના કરે, એના પણ રીઝન આપે. એનું રીઝન એ આપ્યું કે દુનિયામાં કોઈ બી પદાર્થમાં રાગદ્વેષ કરવાનું કે એકત્વ કરવાનું કોઈ રીઝન મળતું નથી, અને આ વાત આપણને પ્રત્યક્ષ અનુભવમાં આવે એમ છે. સાંભળજો, બહુ લોજિકલ બાબત છે આ. એવું નથી કે કઈ અમે કહ્યું તમે માની લો, એમ નહીં. દુનિયાની અંદર પ્રત્યક્ષ આપણને ઘટના ઘટના બે પ્રસંગે પ્રસંગે વાતની સિદ્ધિ થાય છે કે કોઈ આપણું થતું નથી ને આપણે કોઈના થતા નથી. આપણું કોઈ થતું નથી એટલે શું? હર ચીજનું ભાવ ભાષણ કરવું પડે છે. ભાવ ભાષણ વગર નિર્ણય નહીં થાય, હે ને. નિર્ણય વગર મહિમા નહીં આવે, અને મહિમા વગર પ્રતીતિ નહીં થાય. એટલા માટે ભાવ ભાષણ મુખ્ય છે. કોઈ બી વસ્તુનું ભાવ ભાષિત નહીં થાય કે આમ જ છે, એના વગર નિર્ણય નહીં થાય, અને નિર્ણય નહીં થાય તો પછી પ્રતીતિ નહીં થાય, અને પ્રતીતિ નહીં થાય તો કહે છે કે કાંઈ નહીં થાય, અજ્ઞાન ને અજ્ઞાન રહેશે. તો કોઈ વસ્તુ કોઈની થઈને રહી હોય તો બતાવો, એટલે કોઈ વસ્તુ કોઈની થતી જોતી થતી જોઈ હોય તો બતાવો. માની શકાય કે આ મારી છે, પણ મારી થતી હોય તો બતાવો. પણ મારી ક્યારે કહેવાય અમને તો એ બી બતાવો, કે મારી માની પણ મારી થઈ ક્યારે કહેવાય? કોઈ બી વ્યક્તિ, દીકરો આપણો ક્યારે કહેવાય? મિત્ર આપણો ક્યારે કહેવાય? ભગવાન આપણા ક્યારે કહેવાય? કે આપણું દુઃખ લઈ લેતો, પણ કેવું તો બનતું નથી, તો ભાઈ તારા કેવી રીતે થાય? હે ને, કોઈ બી વ્યક્તિને આપણે આપણા ક્યારે કહીએ કે આપણું સુખ દુઃખના ભાગીદાર બને ત્યારે? સંભવ છે? એનો અર્થ કે એક બી થઈ શકતા નથી. એક બીજું, જયારે આપણે આપણું કોઈ હિત કરી શકતું નથી ને અહિત કરી શકતું નથી, એની પણ સિદ્ધિ થાય છે. સ્વયં પોતાનું હિત આત્મા સ્વયં કરી શકે છે અને સ્વયં પોતે સ્વરૂપ ભૂલી અને આત્માનું અહિત કરી શકે. આ વાતની સિદ્ધિ પદે પદે થાય છે, પર્યાય પર્યાય થાય. જયારે આ વાતની સિદ્ધિ કરે, આ વાત શ્રદ્ધાંતમાં બેસે તો પરલક્ષ છૂટી જાય છે અને શુદ્ધ ઉપયોગમાં ચાલી જાય છે, આત્માનુભૂતિ થઈ જાય છે. મૂળ વાત તો આ છે. ખરેખર હમણાં અમે લાડથી આવીએ છીએ ને, એટલે બધી પૂરી ટીમ આવે છે અમારે તો ઘરની સાથે, જ્યાં આપણે જઈએ ત્યાં, તો ઘણી ચર્ચાઓ લગભગ 30-40 મિનિટ 24 સ્વાધ્યાય થઈ જાય. ઘણા આ લઈને આ બધા સંબંધી ઘણા પ્રશ્નો એમને પૂછ્યા, કેવી રીતે કાલે જે ચર્ચા ચાલતી હતી કન્ટિન્યુ કરી. એ બે વસ્તુ બતાવીને હું આગળ વધીશ. એમાં બહુ જબરજસ્ત વસ્તુ છે, કેમ કે આ તો વાસ્તવમાં ટ્રેનિંગનો માર્ગ છે. આ જેવી સ્વાધ્યાય ચાલે છે ને, એને માત્ર સ્વાધ્યાય ના સમજાય, ટ્રેનિંગ લેવાની. અને ટ્રેનિંગ બરાબર નહીં હોય, દિશામાં નહીં હોય, પ્રોપર નહીં હોય તો ફેલ થઈ જવાશે માર્ગમાં. આપણે ઉદાહરણ લીધું હતું કે આપણે સિમંદર ભગવાનના દર્શન કરી રહ્યા છીએ. કોઈ એક આત્માર્થી છે, નહીં લોકો એક આત્માર્થી છે આમાંથી, જેને આત્માને પ્રાપ્ત કરવાનું પ્રયોજન છે, ભગવાનના દર્શન કરવા ગયા. સિમંદર ભગવાનના દર્શનમાં એવો અહોભાવ આવ્યો કે હે સિમંદર ભગવાન, વાસ્તવમાં બનાવટી પણ નહીં, ખાલી કહેવા ખાતર નહીં, ખરેખર ભગવાનના દર્શન કરીને એમ લાગ્યું કે એકમાત્ર આ જ દશા, જે વાસ્તવમાં જે આપ શાંત મુદ્રા, મન વચન કાયની ચેષ્ટાની સ્થિરતા, એના નિમિત્તથી અંદરમાં વિતરાગતા, પ્રભુ આ વિતરાગતાને આપ પ્રાપ્ત છો, આપ મહાન છો, અને એના સિવાય બીજો કોઈ વસ્તુ દુનિયામાં દેખવા લાયક નથી બહારમાં, બરાબર. એવો આપણને જોઈને ભાવ આવી ગયો અને સાથે સાથે પોતાનું બી જોડાણ કર્યું કે આજ મારું ફ્યુચર છે, પ્રભુ એટલો વિશ્વાસ આવી રહ્યો છે કે આજ મારે હું પ્રાપ્ત કરી શકું છું, એને આજ પ્રાપ્ત કરી શકાય છે ને, એવી મારી લાયકાત છે વર્તમાન પર્યાયમાં, અને મારા સ્વભાવમાં તો ત્રિકાળ શક્તિ છે, બરાબર છે. તો આ બધી જ આપણે ત્યાં વિકલ્પો, આપણા વિકલ્પમાં બધા વિકલ્પો આવ્યા. થોડી વાર સુધી વિકલ્પ બદલાવ્યા, થોડી વાર સુધી એ જ વ્યક્તિની વાત છે. તમે જો જે ટ્રેનિંગ લઈ રહ્યો છે એ વ્યક્તિની વાત છે, આત્માર્થની વાત છે. તરત જ જેવો વિચાર આવે વિઘ્નેશ યાદ આવી ગયો, હે ને. અર્થાત કોઈ કારોબારી સભ્ય હોય, આયોજક હોય, તો એને કોઈ અહીંયા ધાર્મિક કાર્યના આયોજનનો વિકલ્પ આવી આવે કે ના આવે, કે ભગવાનની સામે શુભ જ ભાવ આવે, હે ને. મને તો એવા કહેવાવાળા બી મળે છે કે નહીં, અમને મંદિરમાં અશુભ ભાવ આવતો જ નથી. આજ સુધી કોઈને મંદિરમાં અશુભ ભાવ ના આવ્યો હોય તો બતાવો, શુભનું નથી પૂછતું, હે ને. અશુભ ભાવ એટલે વેપાર આદિ યાદ આવે, હે ને. કોઈ બી આપણને કોઈ બીજી કોઈ જે પાંચ ઇન્દ્રના વિષયોની કોઈ વસ્તુ યાદ આવી જાય, ખરીદવાની વેચવાની જે પણ. તો હવે બંને પોઝિશનો આવી, બંને પોઝિશનોમાં એ જે આત્માર્થીનું આત્માર્થીપણું ક્યાં છે, એનું સમ્યક સમ્યકપણું ક્યાં છે, એનો પુરુષાર્થ ક્યાં છે, એનો ઉપાય, એ પુરુષાર્થ જે કરે છે એનો વાસ્તવનો પ્રયત્ન ક્યાં છે, આપણે એને પકડવાનું છે. સમજો, એ બહુ મહત્વપૂર્ણ નીકળી દેતા હું છું. ચાહે ઊંચો ભાવ આવી ગયો કે ચાહે નીચો ભાવ આવી ગયો, તો કેમ આવી ગયું એ તો પ્રશ્ન નથી જઈ રહ્યો. સમજો કે મને આવો વિકલ્પ આવી ગયો, મતલબ અરે રે આવો વિકલ્પ આવી ગયો, અરે હા હા મને ઊંચો વિકલ્પ આવી ગયો, અથવા આવો વિકલ્પ કેમ આવ્યો, અશુભ વિકલ્પ કેમ આવ્યો, તો કે એમ એ દિશામાં નથી વિચારતો. તો કેવી વિચારવું જોઈએ કે ચાહે વિકલ્પની વિષય વસ્તુ સુધી તો વિચારતો જ નથી. એ આ તો હું તમને આત્માર્થીની વાત કરું છું, અનુભવની વાત નથી, અનુભવી વ્યક્તિની વાત નથી કરતો, સમ્યક દ્રષ્ટિની વાત નથી કરતો. જે ટ્રેનિંગ, જે પ્રયત્નમાં, આમાંથી કેટલાય જેવો પ્રયત્નમાં સમ્યક દર્શનનો જે પ્રયત્ન કરી રહ્યા, જે સમ્યક સન્મુખ છે, સમ્યકની પ્રાપ્તિનો ઉપાય કરી રહ્યા, એની ચર્ચા છે, એ વ્યક્તિની ચર્ચા છે. તો એવા સમયમાં એ શું વિચારે છે, એ કેવી રીતે છે કે ચાહે કોઈ બી વિકલ્પની વિષય વસ્તુ કઈ પણ બની, તો એ તરફ કેમ આવ્યો એમ નહીં, આ વિકલ્પ આવ્યો છે એ શું છે અને હું શું છું, એ વસ્તુ એ તરફ જ એનો વિચાર હોય છે, એનો જ નિર્ણય, અને એના જ નિર્ણય, એનો નિર્ણય હોય છે, એના જ નિર્ણયની વાસ્તવમાં પોષણ હોય છે. ત્યારે બી વિકલ્પની વિષય વસ્તુ સુધી જતો નથી. એ વાત આજના આજનું જે ગુરુજીનું પ્રવચન ચાલ્યું હતું એમાં એનો વિશેષ ખુલાસો, એક એક લીટી પર વિચાર કરવા જેવો, એના પછી તો એ લાગે કે અડધો કલાક એકદમ શાંત થઈ જવું છે. એના માટે વિચાર માટે અહીંયા પ્રોગ્રામ રાખવો છે કે પોતપોતાનો ભાઈ આરામથી વિચાર કરો. એટલું જબરજસ્ત પ્રવચન હતું આજે, હે ને? ખરેખર એમના પ્રવચન કરી પ્રવચન કરવાનો વિકલ્પ જ ઠંડો પડી જાય. એટલી બધી માલ મળી જાય છે ને, વિચારનો વિષય મળી જાય છે, આત્મપોષણનો, તત્વ સિદ્ધાંતના પોષણનું આપણને સબ્જેક્ટ મળી જાય. આપણી જે ખોટી માન્યતા છે એને હલાવવાનો ઇશારો મળી જાય, સાચી માન્યતા છે એને દ્રઢ કરવાનું આપણને ગાઈડલાઈન મળી જાય. એટલે આપણને એમ થાય છે કે હવે ચૂપ રહીએ, હવે નથી કઈ સાંભળવું કે નથી કઈ બોલવું. માત્ર આશબંધી વિશેષ સમજ, એનું નામ જ એકાંત, હે ને? એ બધા વિચાર, એ બધા કન્સેપ્ટને પોતાના માટે લાગુ કરવા, એનું નામ એકાંત. ચાહે પછી ટ્રેનની ભીડમાં હોય કે ચાહે કોઈ બી જગ્યાએ હોય, પણ એ જે બી સિદ્ધાંતો પોતાનામાં લાગુ કરે તો એને વાસ્તવમાં એકાંત કરી લીધું કહેવાય. ખેર, આપણે એવી જે વાત ચાલતી હતી કે એ જે આત્માથી જીવ છે એ જે પણ કોઈ વિકલ્પ આવ્યા તે વિકલ્પથી પ્રભાવિત થતો નથી. કેમ પ્રભાવિત થતો નથી? કેમ કે એને એટલો ખ્યાલ છે કે આ વિકલ્પમાં આકૃતા છે. સાંભળજો, શું છે આ વિકલ્પ? ચાહે ભગવાનની બહુ વિશેષતા, ભગવાનનો બહુ બહુમાનનો કે આત્માની વિશેષતા, બે લઈ એના વિકલ્પો આવ્યા. પોતાના સ્વરૂપનો ભી હું શુદ્ધ છું, હું તો પ્રભુ, હે ને, વાસ્તવમાં તમારામાં અને મારામાં કોઈ ફેર જ નથી, ધ્રુવ છું, અચલ છું, બધા જે ભાવો આવી ગયા એ વાતની મને તમને જોઈ જોઈને એ વાતનું મને પાકું થાય છે એમ પણ આવી ગયા, અને ખરેખર પાકું થાય છે એમ પણ આવી ગયા. અને એના પછી તરત એવો નીચેનો ભાવ આવી ગયો કે નહીં, મારે તો જલ્દી આજે ઓફિસે પહોંચવાનું છે અને આજે કાં તો ડોક્ટર પાસે જવાનું છે, જે બી વોટ એવર વિકલ્પ હોય. તો બંને વિકલ્પોમાં અંતર કરતો નથી, વિકલ્પની વિષય વસ્તુમાં જતો નથી. કેમ કે એને વિકલ્પ જે આવ્યો છે એ શું છે ને હું શું છું, એનો જે નિર્ણય થયો છે એ નિર્ણયમાં જ એને વાસ્તવમાં એમાં જ એની દ્રઢતા વધારે. આ વિકલ્પ છે, ચાહે મંદતાનો આવ્યો કશાય નહીં કે ચાહે તીવ્રતાનો આવ્યો, બંનેમાં આકુરતા. અને જ્યાં એને આ આકુરતા છે એમ એને ખ્યાલમાં રહે છે, તો એ આકુરતા રહિત જે સ્વભાવ છે વગર વિચારે પણ એના પક્ષમાં ઉભો છે. તમને નવાઈ લાગશે, એના પક્ષમાં ઉભો છે. આ છે વાસ્તવમાં એનું જે ગર્ભિત શુદ્ધતામાં જે કામ થાય છે ને, ગર્ભમાં પર્યાયમાં એ છે. એવું કઈ વિચારી વિચારીને ગોઠવીને નથી કરતું એમાં કે નહીં હવે તો પછી આ તો આકુરતા છે તો આકુરતા રહી ભગવાન આત્મા છે એમ વિચારવું એ વિકલ્પ નહીં. આ તો ફિલિંગ્સનો માર્ગ, અહેસાસનો માર્ગ. એને અહેસાસ રહે છે કે આમ આકુરતા, મંદ આકુરતા, તીવ્ર આકુરતા. તો એમાં કોઈ ખેદ નથી કરતો કોઈ કોઈ અશુભાવ આવી ગયો તો, હે ને? અને શુભાવ આવી ગયો તો ફૂલાઈ નથી જતો એમ. આત્માથી પણ એવા ભાવમાં ઉદાસીન રહે છે. ઉદાસીન રહે છે એટલે એનું દાસત્વ નથી એને. કેમ કેમ નથી? કેમ કે એ શું છે એ ભાવ અને હું શું છું એનું બરાબર એને વેદજ્ઞાનમાં, એના બીજા એક વેદજ્ઞાનનો ડિપાર્ટમેન્ટ છે ને, એ ડિપાર્ટમેન્ટમાં જ વાસ્તવમાં બહારમાં દેખાય છે. તો ધર્મ અધર્મ છે જ નહીં, પણ એનું જે વેદજ્ઞાનનો ડિપાર્ટમેન્ટ ખોલ્યો છે ને ત્યાં ધર્મની આરાધના કરે. તમને જે આંખેથી દેખાય છે ને ત્યાં તો ધર્મની વાત જ નથી, એ તો બહારની અભિવ્યક્તિ છે. સમજો અમને જે કહું છે. મને તો એ વાતનો જબરજસ્ત મહિમા આવે છે જ્ઞાનનો, કે મિથ્યાત્વ ચાલતું હોય એવા કાનમાં પણ જ્ઞાન સાચું સોચી શકે. આપણા માટે આ કોઈ મહત્વપૂર્ણ એન્ટ્રી છે. અત્યારે આપણે મિથ્યાત્વ ચાલી રહ્યું છે કે નહીં? કે નથી ચાલી રહ્યું? કે થોડી વાર માટે આમ શાંત પડી ગયું હોય એવું નથી, ચાલી રહ્યું. ભલે મિથ્યાત્વ ચાલી રહ્યું છે શ્રદ્ધામાં, પણ જ્ઞાનમાં સત્ય વાત અત્યારે આપણે ધ્યાનમાં આવી શકે કે ના આવી શકે. તો એવો એક ડિપાર્ટમેન્ટ ખોલી દેવો વિજ્ઞાનનો કે બહારમાં શુભાશુભમાં ભલે આવીએ, અરે બહારમાં ભલે એકત્વ બુદ્ધિ બી ચાલુ હોય, પરંતુ આ એકત્વ બુદ્ધિ વાસ્તવમાં અજ્ઞાન છે, મૂર્ખતા છે. એવો જો તમને ખ્યાલમાં બી આવે તો તમે વાસ્તવમાં જે સ્વભાવમાં એકત્વ બુદ્ધિ કરવાના પક્ષમાં છો. અને સ્વભાવથી આ વસ્તુ ભિન્ન છે, મારી આ ચીજ નથી, એવો જે પક્ષ છે સ્વભાવનો, એ પક્ષમાં તમે ઉભા છો. એ પક્ષમાં તમારું પોષણ ચાલી રહ્યું છે, કામ થઈ રહ્યું છે, તમે પ્રયત્નમાં છો, નિરાશ થવાનો માર્ગ નથી. એટલા માટે આ એક પ્રોસેસ છે. તો ઘણી બધી બાબતો છે, કેવી રીતે ટ્રેનિંગ લેવાની છે. ડરી જવાની જરૂર નથી, તીવ્ર કશાય આવી જાય તો વેદજ્ઞાન છોડી નહીં દેતા. હેલો, અને કોઈ માની લો કે કોઈ વિશેષ કશાયની મનતા હોય તો એમાં સંતુષ્ટ થવાનો માર્ગ નથી. બંને પ્રકારના. જો ગુરુદેવસિંહ આજની એક ખાલી એક લીટી બતાવું તમને, આ વાત લખી હતી કે જ્ઞાની ધર્માત્માઓ પણ વિકલ્પના વિષય સુધી નથી જતા. જો પેજ નંબર 332 છે, નમો અરિયંતાણ. જો ફરીથી વાંચો, અહાહ આકરું લાગે, આ બધું અનાચાર છે, હે ને, એમ માણસને આકરું લાગે. ભગવાનની ભક્તિ કરી, ભગવાનનું સ્મરણ કરી, નમો અરિયંતાણમ અરિયંતાણમ એ તો કહે છે કે એ સ્મરણ કરે તો એ રાગ છે, વિકાર છે અને દુઃખ છે, બરાબર છે, બધી જ વાત કહી નાખી. હવે બાકીના ભાવોની સાથે તો તુલના કરવાની જરૂર નથી. હવે એક ખાસ વાત કરીએ એમને કે પરદ્રવ્ય તરફનું લક્ષ્ય કરીને જે પણ કોઈ ભાવ થાય એ રાગ છે. હવે એક એ રાગ જે છે એમાં ભેદ ના કરે અથવા એ વિકલ્પ છે, તો વિકલ્પની વિષય વસ્તુમાં ભેદ ના કરે. એના ના આવે તો જે વિકલ્પ હતા એ આત્મા ના હતા સાહેબ, મને તો આત્માની વિશેષતા ના વિકલ્પ હતા, ખ્યાલ આવે કે નહીં? તો એ કયા વિકલ્પ હતા એ મહત્વનું નથી, નિર્વિકલ્પ નથી ને એ મહત્વની વાત છે. હું ક્યાં છું એ કોઈ માયને રાખતું નથી. હું તો મંદિરમાં જ 4 કલાક વિતાવું છું, ખ્યાલ આવે કે નહીં? હું તો વાસ્તવમાં આખો દિવસ મંદિરમાં વિતાવું છું, એનું મહત્વ નથી. આત્મામાં નથી ને તો તું મંદિરમાં છે કે મકાનમાં છે કે વેપારમાં છે એનો કોઈ મતલબ નથી. તો વિકલ્પના વિષય વસ્તુ સુધી જવાની જરૂર જ નથી. એ વિકલ્પ અને નિર્વિકલ્પ, વસ્તુ નિર્વિકલ્પ, માર્ગ નિર્વિકલ્પ. તો વિકલ્પમાં આકુળતા છે, ચાહે ગમે તેવો ભાવ આવ્યો હોય એની બરાબર ખ્યાલમાં રહેવું, આત્માથી જનોને પણ એની બરાબર ખ્યાલમાં રહેવું, એનું નામ શું છે? આત્માથી પણ એનું નામ પ્રયત્ન, એનું નામ સમ્યક સન્મુખ પરિણામ, એ રીતે છે આ. અને તમે કહો કે અસ્થિતિ તો કઈ આવ્યું જ નહીં, તો એ તો અસ્થિ આદિનું તો ફિલિંગમાં હોય છે, અહેસાસમાં હોય છે. જે આકુળતા છે એનો અર્થ કે આ વિકલ્પ જે છે એ આકુળતાનો, આકુળતા એનું ફળ છે. એનો અર્થ કે નિર્વિકલ્પ જે છે એ નિર્વિકલ્પ વસ્તુ મને પસંદ છે, નિર્વિકલ્પ થવું મને માન્ય છે. તો ઓટોમેટિક બાય ડિફોલ્ટ સહજતાથી વાસ્તવમાં એનો પક્ષમાં ઉભો છે, હે ને? ભલે અહીંયાથી જોવે છે પણ અહીંયાથી ડિટેચ રીતે જોવે છે, એટલે સ્વભાવની એટેચ સાથે રહેવાનો જે એનો પ્રયાસ છે એ બાય વિચાર કર્યા વગર પણ, હે ને, સહજતાથી એ બાજુના પક્ષમાં એનું પોષણ ચાલુ છે. ભલે એને હજી ગ્રંથિભેદ થયો નથી, એ પ્રગટ નથી થયો, વાત જુદી છે. આ પ્રમાણે છે. ઓર એક વાત કહી દઉં, કાલે ઘણી બધી ચર્ચા થઈ એના સમીક્ષામાં એક ઓર વાત કહી દઉં કે ગુરુદેવશ્રીએ 7મા અધિકારને, મોક્ષવાદ પ્રકાશકના 7મા અધિકારનું બહુ વખાણ કર્યા. અમારે તો 3-4 વર્ષથી બોરીવલીમાં ચાલે છે, એક શબ્દનો અર્થ કરી દીધી સિમ્પોલી. તો ત્યાં એમને એમાં 7મા અધિકારમાં બી ઉભ્યાવાસીને બહુ મહત્વ આપ્યું. એ ઉભ્યાવાસીનું જ્યારે જયારે હું બહુ ચર્ચાઓ કરતો હોઉં છું આત્માર્થી મોક્ષાર્થી જે છે આપણા મોક્ષ ઉપાયો સાથે, ત્યારે મને એવું લાગે છે કે ગુરુદેવશ્રી ઉભ્યાવાસી પર બહુ વજન આપ્યું. એનું એક કારણ હું તમને બતાવું, એનું લક્ષણ. કેમ કે આપણે તો સમ્યક સન્મુખ છે ને, 4 પ્રકાર મેં કહ્યા હતા ત્યાં, સમ્યક સન્મુખનું પ્રકરણ લીધું હતું આપણે લુનાવાલામાં, તો મેં એનું તમને ડિફરન્સીસ બી બતાવ્યો હતો. તો પ્રોબ્લેમ શું થાય છે કે આપણને ભગવાનના જયારે મંદિરમાં આવીએ ત્યારે ભગવાન તરફ બી જોઈએ છે અને ભગવાન આત્માની વિશેષતાઓ પણ જે આપણે ભણ્યા હોય છે બહુ બધું યાદ આવે, નથી આવતી એમ નહીં, સાંભળજો, અને બનાવટી બી નહીં. સાજે ધ્યાન રાખ, ધર્મ બુદ્ધિથી ધર્મ ધારક લઈ લો, બરાબર છે? બરાબર. હવે માન લો કે એ બરાબર એને યાદ આવે છે, ભૂલ ક્યાં થઈ જાય છે કે એ જે બરાબર આત્માની વાતો એને જે યાદ આવે છે અથવા આત્માની વિશેષતાઓ એના સ્મરણમાં આવે છે, જે આત્માનું જે નિશ્ચય સ્વરૂપ છે, પરમાર્થ સ્વરૂપ છે, એની વાતો એને ખ્યાલમાં આવે છે, તો એને એમ માને છે કે આ મારો નિશ્ચય થઈ ગયો. અને પૂજા પાઠ આદિ તો કરે જ છે, જીવન તો પવિત્ર છે, એટલે કે આ મારો વ્યવહાર થઈ ગયો, હે ને? તો ક્રિયાઓ જે થાય છે એને વ્યવહાર માની લે છે, અને નિશ્ચયની વિષય વસ્તુનો જે વિકલ્પ છે એને નિશ્ચય માની લે છે. અમારે તો બંને નયો છે એમ માનીને ગુરુદેવજી કહે છે કે ઉભ્યાવાસનું પોષણ કરે છે. તો આપણે હજુ આપણને બહુ ઊંચા કથનો આવડી ગયા. વાણીમાં ધર્મ નથી, ન વાણીનો ધર્મ નથી ને ન વાણિયાનો ધર્મ નથી. ગુરુદેવજીની પેટર્ન શબ્દ છે આ, વાણીનો ધર્મ નથી. એમ કહીને એમ કહે છે કે વાણીમાં આવી ગયું તો તું સંતુષ્ટ નથી થતો. વાણીમાં આવશે ખરું, આત્માની અનુભૂતિ કરવા વાળો આની વાતો નહીં કરે તો કોની વાતો કરશે? વાતો કરશે તો આની જ વાતો કરશે, અને એનું જીવન હશે તો જે વ્યવહારમાં કહ્યું છે એનાથી વિરોધમાં જીવન નહીં હોય. એ બંને રાખીને આગળ વાત છે, વ્યવહારને વ્યવહાર તરીકે રાખીને આગળ વાત છે. વ્યવહારનો નિષેધ એનો પરમાર્થ તરીકે નિષેધ છે, પરમાર્થના કારણ તરીકે નિષેધ છે, પરમાર્થના આધાર તરીકે નિષેધ છે. રહેવાતું નથી સ્વરૂપમાં તો આવે તો ક્યાં આવે? તો ત્યાં જ આવશે. આપણા જેવા જીવો ક્યાં જોવા મળશે? સ્વાધ્યાયમાં જોવા મળશે, એને આજીવિકા નૈતિક આજીવિકામાં જોવા મળશે, ક્લબોમાં થોડી જોવા મળીશું આપણે લોકો. તો એ તો સ્વરૂપ છે, એની જરા પણ ના નથી. સપ્તવિસર્ગમાં થોડી જોવા મળશું. પણ અહીંયા કહે છે કે એવી ભૂલ થઈ જાય છે કે આપણને એના તરફથી જરા વાણીમાં આવી ગયું, વિચારમાં આવી ગયું, એની ના નથી, આવે એનો પણ નિષેધ નથી. બુદ્ધેશ્વર તો કહ્યું ને કે જ્યાં સુધી પૂર્ણ વિતરાકતા ના થાય ત્યારે આ બધું હશે, પણ હશે, પણ ક્યાં ધ્યાન આપવું, કોના તરફ લક્ષ કરવું, એનો વિવેક હોવો જોઈએ. તો એટલા બધા કથન કરીએ કે અમે તો સ્વરૂપમાં છીએ, આ બધું તો આમ છે તેમ છે આવ્યું, તો આપણને એવું લાગે છે જાણે કે વિચારોમાં આવી ગયું. વિચારો ફિલિંગમાં તો આવતું જ નથી, અભિપ્રાય તો જરા ક્રિયામાં આવી ગયું, કદાચ પરિણામો પણ પ્રપોઝ્ડ એટ મંદ પણ છે. પણ અભિપ્રાયમાં તો એવી ભૂલ છે કે ઉભ્યાભાસ પોષાય છે કે આ તો અમારા નિશ્ચયની વસ્તુ ક્લિયર છે. ક્લિયર છે ના નથી, પણ એને નિશ્ચય નહીં માની દે, અમારું નિશ્ચય એને થઈ ગયું. અને મંદિર આદિમાં તો આવી જ છે, ભક્તિ આદિમાં તો જોવા જ મળી છે, સ્વાધ્યાયમાં ક્યારે ખાડો નથી, તો અમારો વ્યવહાર બી ક્લિયર છે. એટલે અમારો વ્યવહાર નહીં ને બંનેને મારે છે, તો એ ઉભ્યાભાસમાં આખું જીવન કાઢે. ચાલો, અને પછી એ તો નીચે ઉતરતા થોડી વાર લાગે છે, બધું આવી બરાબર ને આવી બરાબર. પછી સર્વધર્મ સનાતનમાં આવતા વાર નથી લાગતી, જે બારમાં ચાલે છે સનાતન ધર્મ, હે ને? તમારા બી બે ભગવાન, એના મારા બી આ ભગવાન, ભગવાન ભગવાનને શું ભેદ કરું? ત્યાં આવી જાય, નીચે આવી જાય. સાતમા અધિકારમાંથી ઉભ્યાભાસમાંથી નીકળીને સીધો છઠ્ઠા અધિકારનો વ્યક્તિ થઈ જાય, હે ને? આ બધી જે તમને બીમારીઓ કહું છું, બીમારીને બરાબર બીમારીને ઓળખજો. કદાચ બીમારીને આપણે સ્વસ્થતા ના માનતા હોઈએ, એ ખાસ જોવાનું. એટલે ઘણી વાર એવા બી પ્રસંગો આવી જાય છે કે આત્માની વાતો જબરજસ્ત ખબર છે આપણને, ગુરુદેવજી દેન છે, આપણને ગિફ્ટ છે, ભેટ છે, કે આપણને પૂરેપૂરી આત્માના સ્વરૂપનું ક્લેરિટી આવી. હવે એનું ભાવવાસન કરતું નથી, અહેસાસમાં આવતું નથી. ક્યારે બી એને એ જે કષાય આસર તત્વ છે, જુદી છે, ખબર છે, પણ દુઃખરૂપ ભાસતી નથી. એને કાલે કેટલી વાત આવી, ઘરે ઉતરતી નથી. આપણે એના વિષયોમાં ભેદ કરી નાખ્યા, કોઈ કસાય સારી ને કોઈ કસાય ખરાબ, એવી વાત કરી નાખી. હલાવ કે નહીં, એ આવતું નથી. અને અંતે ખાલી વાતો વિશેષ રહે છે, અને વાતો જયારે વિશેષ રહે છે, પણ એનું દુઃખ તો ઘટતું નથી, એનાથી કઈ દુઃખ મટતું નથી. અરે એમાં પણ એ જે પોષણ નથી એટલે મંદ પણ થતું નથી. જો તમે આ જે સમ્યક સન્મુખ વાળું જીવન હોય તો કશાયની મંદતા બી રહે છે, અને મોહની મંદતા તો નિરંતર, મંદતા તો હીન, મોહમાં હીનપણું નિરંતર આવે છે આત્માથી. તીવ્ર કશાય આવે તો તીવ્ર કશાયને એવી રીતે સ્વીકારે છે કે આ તો તીવ્ર કશાય છે, હે ને? અને એના જીવનમાં એવું કોઈ એટીટ્યુડ ના હોય કે બીજાની કશાય ભડકે, કેમ કે એને ખ્યાલ છે કે કસાયમાં જીવ દુઃખી થાય. એનો અર્થ કે કસાયનો પક્ષ એને કોઈ બી પ્રકારે આવતો નથી. એટલે એની જે કસાય તરફની ઉપાદે બુદ્ધિ જે છે, એ ઉપાદે બુદ્ધિ અથવા તો એ જે મિથ્યાત્વની જે મંદતા છે, એ હર સમય એની મંદ 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 પડતો જાય. એની જે કન્ટિન્યુટી છે, એની જે સ્ટેડી રહે છે, એ જે સ્ટેડી રહે છે, એ સ્ટેડી રહે છે. કસાયો ગમે એટલી ઉપર નીચે થાય, કસાયો ગમે એટલી ઉપર નીચે થાય, અને ઉદયો ગમે એટલા ઉપર નીચે થાય, બે સમજી લેજો. બંને પ્રસંગોમાં એને જે ખૂટો પકડી દીધો છે, એને જે પોતાની જે વાસ્તવમાં ઉપાધે બુદ્ધિ સ્વભાવની છે, એ તરફ એનું વલણ બની ગયું છે. અને આ હે બુદ્ધિ એ છે કશાય, એ વસ્તુ પાકી થતી, એ જ પાકી થતી જાય છે, એ જ પોષણ થતું જાય છે. તો ખરેખર એ જોવું જોઈએ તો એ આત્માથી પણ છે. એ જ્ઞાનનો ડિપાર્ટમેન્ટ, વેદજ્ઞાનનો એક ડિપાર્ટમેન્ટ તમે આજે જ એનું ઉદઘાટન કરી દેજો. આ બાજુ જે તમે જુઓ છો ને, એમાં તો ધર્મ દૂરદૂર સુધી નથી, હે ને? ચંબર લઈને નાચવાનો ભાવ આવી ગયો, અરે એટલે સુધી કે ભગવાન બિરાજમાન કરવાનો ભાવ આવી ગયો, મંદિર બનાવવાના ભાવ આવી ગયા, ત્યાં એ બધા પ્રકરણોમાં તો ધર્મનું કોઈ નામ નિશાન પણ નથી. એ તો જેના જેના પ્રત્યે બહુમાન છે એને લઈને અભિવ્યક્તિ. તમે સમજો, ધર્મ તો એક ડિપાર્ટમેન્ટ ઉદાસીન, એ ભાવ આવી ગયો તો બી એને આકુરતા લાગે છે કે આમાં તો છે તો આકુરતા. એમાં એક વાર બી એમ નથી લાગતું કે આકુરતા દૂર કરવામાં આની મદદ થાય. એનો અર્થ એ થઈ ગયો કે વિકલ્પ નો પક્ષ નથી, અને વિકલ્પ રહિત થવાની એની ભાવના અંદરમાં વર્તે છે અને નિર્વિકલ્પ પક્ષમાં ઉભો છે. તો આ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ થી જો એ ચાલે છે તો એનો જે એ ડિપાર્ટમેન્ટ ખોલ્યો છે ભેદજ્ઞાનનો એટલો દ્રઢ થાય છે કે એ જયારે અભ્યાસરૂપ ભેદજ્ઞાનમાંથી પર્મનન્ટરૂપ ભેદજ્ઞાનમાં આવી જાય છે સામાયિકના કાલમાં, તો ગ્રંથિ ભેદ કરીને સહજ જે વસ્તુ જે એને નિર્વિકલ્પ સમજી હતી, નિર્વિકલ્પ છે આત્મા, શરીર દ્રવ્ય નિર્વિકલ્પ છે એને જાણ્યા હતા, એ જે જાણ્યું હતું સમજ્યો હતો એ વાતની દ્રઢતા કરતો હતો, તો ઉપયોગમાં નિર્વિકલ્પ થઈને એ પ્રતીતિ સમ્યક કરી લીધી, અહીંયા સુધીની રહેલી છે. હે ને, જ્યાં સુધી જો વસ્તુ નિર્વિકલ્પ છે દુનિયામાં કઈ વસ્તુ આપણા વિકલ્પનો મોહતાજ છે? ઉદગલ પરમાણુ પણ આપણા વિકલ્પનો મોહતાજ નથી. હાલો, વિશ્વનો કોઈ બી દયનીય જીવ પણ આપણા વિકલ્પનો મોહતાજ નથી. અરે, હું સ્વયં મારું દ્રવ્ય ગુણ પર્યાય બી મારા વિકલ્પનો મોહતાજ નથી, કેમ કે વિકલ્પના અનુસાર કાર્ય તો ન થવાનો નિયમ છે અને એની સિદ્ધિ થાય છે. તો એ વાત એને નક્કી કરી હતી, એને લોજિકથી નક્કી કરી હતી, અને એ વાતને વારંવાર પૂછતો હતો. કોઈ બી પ્રસંગમાં, કર્તા કર્મના અજ્ઞાનના પ્રસંગમાં આવી જાય તો પણ એને કર્તા કર્મના યથાર્થ જ્ઞાનને, અર્થાત જે છે એને પોષણ કરતો હતો. એક દિવસ એવો આવે છે કે ખરેખર વસ્તુમાં તો કોઈની એકબીજાને જરૂરત જ નથી, એકબીજાને મળતી જ નથી. એ વાત જયારે હર સમય નક્કી કરતો હતો, હર સમયના પક્ષમાં ઉભો હતો સિદ્ધાંતોના, આ છે સમ્યક સન્મુખજી. એક દિવસ એવો આવે છે, એક દિવસ એટલે ક્યારે, આ અભ્યાસની એવી પરાકાષ્ઠા આવે છે કે જયારે સામાયિકના કાલમાં બેઠો હોય છે ત્યારે બરાબર પ્રતિક્રમણ આદિ દરેક વસ્તુ, મતલબ કે કન્ફેશન પછી જયારે વિશેષ પર્ણમન જયારે એનું થાય છે ત્યારે વિચાર કરે છે, ત્યારે એ જ કાલમાં એ આત્માના આ પ્રકારના જલ્પ બી, આત્મલક્ષી અંતર જલ્પ બી એને પોસાતા નથી, અને એ જ વખતે વિકલ્પ થંભી જાય છે, નિર્વિકલ્પ થઈ જાય છે. વસ્તુ નિર્વિકલ્પ અને ઉપયોગમાં પણ નિર્વિકલ્પ, તો એ નિર્વિકલ્પ કરીને સ્વાદ ભોગવી લે છે, નિરાકુરતાનો સ્વાદ ભોગવી લે છે, તો એની જે પ્રતીતિ જે માની હતી કઈ આગમના માધ્યમથી, એ પ્રતીતિ ત્યારે સમ્યક થઈ કહેવાય. એના પહેલા સમ્યક થઈ કહેવાય નહીં, પણ સમ્યક્ત્વના પ્રયત્નમાં, સમ્યક દર્શનના પ્રસંગમાં સૌથી પહેલું કદમ કયું છે? તત્વ નિર્ણયનું પોષણ. અગર જો એમાં નથી આવતો ત્યારે બી કોઈ બી પરિસ્થિતિ હોય, આત્માર્થીના ને જે આત્માર્થીનો જે પુરુષાર્થ છે આ પોષણનો, એ પુરુષાર્થ કોઈ બી પરિસ્થિતિથી પ્રભાવિત થતો નથી. અને આ વાત તમે જીવનમાં સમજી લેજો, કોઈ બી ઉદય કે કોઈ બી પરિણામ આત્માર્થીનું જે એક ડિપાર્ટમેન્ટ ખોલ્યો હોય છે ભેદજ્ઞાનનું પોષણનું, એ પોષણનો પુરુષાર્થ કોઈ બી પરિસ્થિતિથી અને કોઈ બી પરિણામથી પ્રભાવિત થતો નથી. એનું નામ ઉદાસીનતા. ગમે તેવો ભાવ આવી જાય, પછી આત્મેતરને અહીંયા થોડી વાત કરી, પણ અમને તો ઘણા બધા ઘરેલુ પ્રશ્નો પૂછ્યા ને ઘરમાં આવતા આવતા, ઘણા બધા આમ થાય છે ત્યારે શું, આમ થાય છે ત્યારે શું, અને ત્યાંથી આવતા હતા, ત્યાંથી મલાડતી, તો આગળ ત્યારે રિક્ષા આવી ગઈ, ટ્રાફિક આવી ગયું, સ્લો ચાલે છે, એને ગાડી આવી સ્લો થઈ ગઈ, નહીં પહોંચાશે, પ્રવચન જશે, આવી જાતિના વિકલ્પો આવી ગયા, એવા બી પ્રશ્નો ત્યાં જ તો એપ્રોચ કરવાનું છે. અચ્છા, એવા બધા વિકલ્પો આવે કે ના આવે, હે ને? વ્યવહારમાં વ્યવહારનું જે પ્રયોજન છે એ પ્રયોજનમાં તો એવી પ્રકારના વિકલ્પો આવશે, પણ જે આત્મહિતમાં જે એને પોતાના પ્રોટેક્શનની એક બોર્ડર બનાવી છે એની સોચમાં, અને એ જે એની ધારણામાં, અને એ તરફનું એ તરફનો જે એનો પ્રયત્ન છે એમાં એ વાતની ખબર છે, કઈ વાતની ખબર છે કે આ બધા વિકલ્પ છે અને વિકલ્પ દુઃખરૂપ છે, અને એ વાતની પણ એને ખબર છે કે જયારે પહોંચાડવાનો ત્યારે જ પહોંચાડશે, છતાં બી જલ્દી પહોંચાડે એવા વિકલ્પો આવે છે એના વિરોધમાં, તો પણ એ વિકલ્પો આવે છે, એ વિકલ્પ છે, અને વિકલ્પનું સ્વરૂપ જ એવું છે. વિકલ્પથી જ દોસ્તી છોડી દે, વિકલ્પથી જ થોડી ડિટેચમેન્ટ રાખશો ને તમે, તો નિર્વિકલ્પ વસ્તુ તમારા નિર્વિકલ્પ વસ્તુનો જે પક્ષ છે એ પક્ષમાં તમે આગળ વધશો, અને નિર્વિકલ્પનું પછી એ રીતે પક્ષ વધે છે, અને નિર્વિકલ્પ થઈને બધી એ નિર્વિકલ્પતા પ્રગટ થાય છે અને વિકલ્પનું શમન થાય. આ કન્સેપ્ટ છે. થોડો થોડો ખ્યાલ આવ્યો કે ના? અને આ વસ્તુને તમે બહુ વિચાર કરજો, વિચારણીય, ને તો કઈ હાથ નહીં લાગે. કેમ કે આપણને એવું લાગે છે ને વાસ્તવમાં જયારે જઈએ ત્યારે સવાર ચાર વાગ્યાથી ભણતા હોઈએ, સ્વાધ્યાય કરતા હોઈએ, એટલે અને મંદિરમાં આપણને ચાર જ મિનિટ, ત્રણ જ મિનિટ મળે, પણ આપણી તો કન્ટિન્યુટી છે ને, તો ત્રણ મિનિટમાં બધું પડતા જાય છે. પ્રભુ આપ બી મહાન છો ને મારો સાહેબ આપ બી મહાન છે ને. અને પછી ત્યાં ને ત્યાં પ્રવચનની ઉતાવળ સાંભળવાની કે કરવાની જેવી. અને તમને દર્શન વિધિ કહું ને તો ભગવાનની સામે પ્રવચનમાં જવાની ઉતાવળ આવે ને તો બી ભગવાનનો અભિનય છે. હવે નવાઈ લાગ રહી બધી વાતો, બધી બધી જુદી વાત છે, પણ અલગ ડિપાર્ટમેન્ટ છે. દર્શન વિધિ જે નિશ્ચયની વાત છે ને, નિશ્ચય એને ક્યારેક નિશ્ચયનો ક્લાસ રાખીશું, ચાર પાંચ પ્રવચન જોઈએ એમાં ક્યારથી નિશ્ચય થાય અને કેવી રીતે નિશ્ચય થાય. બહુ ગજબનો માર્ગ છે ભાઈ આ. કોઈ માર્ગ બહુ સરળ છે પણ સસ્તો નથી. હે, સહજ છે અને સરળ છે પણ સસ્તો નથી, એ બરાબર ધ્યાન રાખજો. એટલે બહુ ઘણી એમાં જે બી આપણને એવું લાગે કે બધી જ વસ્તુ ત્યાં જરૂર છે, જીવનની પવિત્રતા જરૂર છે, વિચારોની દિશા આત્મલક્ષી જરૂરી છે, અને હર સમય એ તરફ એનું વલણ પાકું થતું થવું એ પ્રયત્ન બી જરૂરી છે. અને આ બધું થવા છતાં પ્રતીતિ કરે હે ને, વાસ્તવમાં એ શ્રદ્ધા એ રીતે પરિણમે, એ વાસ્તવમાં તો જ આ બધા વિચારો પર આરોપ આવશે. આવો વિચાર કરે ને પ્રતીતિ થઈ જશે એમ નહીં, પણ જેને પ્રતીતિ થવાની હશે એને પૂર્વમાં આનાથી વિરુદ્ધ કોઈ કાર્ય નહીં હોય. એ બધી મેટરો છે, બહુ અદભુત છે. અહીંયા આપણે એ વાત ચાલતી હતી કે ભાઈ જાણનારો જણાયેલ છે એ માનવ ક્યારે કહેવાય. હવે એ વાતને હું સમાપ્ત કરીને આગળ વધું છું. માનવ ક્યારે કહેવાય? અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભૂતિમાં આવી રહ્યો છે, પણ આ અનુભૂતિ છે એ જ હું છું એવું માન્યું નથી, એટલા માટે વાસ્તવમાં અનુભૂતિ કરવાનું કહેવામાં આવે. અનુભૂતિ છે એમાં અહીંયા બી એકવાર પ્રશ્ન થઈ ચુક્યો છે, ત્યાં પણ આપણે લોનાવાલા બી થઈ ચુક્યું છે. અહીંયા જે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભૂતિમાં આવી રહ્યો છે, અનુભૂતિ થઈ રહી છે, એનો અર્થ કે તો એનું જ્ઞાન થઈ રહ્યું છે. અને જે અનુભૂતિ કરવાનું કહે છે એનું શ્રદ્ધાન જ્ઞાન અને એમાં સ્થિરતા એ અનુભૂતિ કરવાનું કહે છે. જે પેલી અનુભૂતિ થઈ રહી છે એ તો જાણવા રૂપે જાણી રહ્યો છે, એનું જાણવું થાય છે એને પણ અનુભૂતિ કહે છે. અનુભૂતિને જ્ઞાનની પર્યાય કહે છે બંધારણમાં. અને મોક્ષ માર્ગમાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની સમ્યક્તાને અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રની પર્યાયને અનુભૂતિ કહે છે. જે અનુભૂતિ કરવાનું કહે છે એનો અર્થ કે એવી શ્રદ્ધાન કરવું, એનું ધ્યાન કરવું અને એમાં લીન થવું, એ જ વાસ્તવમાં અનુભૂતિ છે. બહુ આ બધું વિચારણીય છે. આપણને જાણનારો જણાય છે એ પક્ષમાં આવ્યા ક્યારે કહેવાય? ચલો આપણે તો આત્માર્થીની વર્ષથી જ વિચાર કરીએ. જાણનારો જણાય છે આપણે આત્માર્થીના તરીકે ક્યારે કહેવાય? આપણને આજે પેલા વિકલ્પો આવ્યા ને એ બધા વિકલ્પોમાં આકૃતા ભાષિત છે, બરાબર છે? અને એ આકૃતા છે એનો કે વિકલ્પ આત્માની વસ્તુ નથી, એ નિર્ણય જ આપણો પાકો થયો. તો એવું જેને જાણ્યું, એવું જેને ફિલિંગમાં આવ્યું, એને જાણનારો જણાય છે એ માનવાના પ્રયત્નમાં છે. આપણે જાણનારો જણાય છે તો જાણે છે એ પર વજન નથી, એના પર વજન નથી. જાણવું તો અહીંયાથી તમને એવા એવા સ્ટુડન્ટ બતાવી દઉં કે તમને આત્મા વિશે એટલી બધી વસ્તુ બતાવે કે આપણને એમ થાય કે આપણે 25 વર્ષથી સાંભળીએ છીએ તોય આટલું નથી આવડતું, ડિપ્રેશનમાં આવી જઈએ. એનું કોઈ મહત્વ નથી. ખરેખર કહું છું અક્ષય, મેં તમને એવા બે ચાર મિત્રોને મળાવું કે તમને આત્મા વિશે જે ખુલાસા કરે ને, તમને એમ થાય કે હવે આપણે 35-40-50 વર્ષથી સાંભળીએ તોય આટલી વાતો તો આપણે જાણતા નથી. તો એમ જાણવાનું નામ જાણનારો જણાય છે એમ નથી. જાણનારો જણાય છે એ માનવું એને જ કહેવાય કે કોઈ બી પરિસ્થિતિમાં ઉદાસીન રહે, એનું નામ જ કે આને આ ટ્રેનિંગ જયારે આ જ્ઞાતા રહેવાની ટ્રેનિંગ અત્યારથી લેવાની છે, ત્યારે જાણે પણ કસાય ના કરે એ પરિસ્થિતિ આવતા પહેલા આ વસ્તુ હોવી જરૂરી છે. આની ટ્રેનિંગ અહીંયાથી છે. હે, તો આખું લોકાલોક જાણે ભગવાન આપણે અધ્યક્ષ દિશામાં આવશું ત્યારે આવશું કે નહીં? અરે આવશું જ હે ને, કોણ આવશે નહીં તો બીજું. તો આપણે અધ્યક્ષ દિશામાં આવશું ત્યારે કેવું ગોઢામાં પાણી આવી ગયું? હા, અરિયંત દશા તો હશે ને, કેમ ના? તો અરિયંત દશામાં જયારે આપણે આવીશું ત્યારે લોકાલોકને જાણીશું. લોકાલોક જાણવું ત્યારે થશે, પ્રત્યક્ષમાં જાણવું થશે, યુગપત જાણવું થશે. તો એ વખતે જાણવા છતાં સકલ ઘે ગાયક તદપી નિજાનંદ રસલિંગ હેલાવે કે નહીં, સીધું આનંદની વાત મૂકી દીધી. તો આનંદમાં કેમ રહેશું કે કોઈ રાગ દ્વેષ નહીં થાય, જણાશે કે નહીં જણાય. અર્જન થશું ત્યારે હે ને, અત્યારે કોઈ મારી નિંદા કરી રહ્યું હોય એ બી ખ્યાલમાં આવશે. અરે અનંતકાલ પહેલા કોને નિંદા કરી અને અનંતકાલ સુધી કોણ નિંદા કરવાનું એ બી ધ્યાનમાં આવે, પણ દ્વેષ થાય છે. તો એની ટ્રેનિંગ અત્યારે આપી લેવાની, જાણે પણ કસાય ના કરે એની ટ્રેનિંગ અત્યારે આપી લેવાની. કોઈ બી પરિસ્થિતિમાં જે છે એ માનો, આશ્રમને આશ્રમ માનો, કાં તો આશ્રમથી ભિન્ન આત્માને જાણો. કે આશ્રમ આકુરતા છે એમ કહ્યું ભગવંતોએ, અને અમને આશ્રમમાં ચાહે મંદ હોય કે તીવ્ર હોય માં સાહેબ આકુરતા લાગે. એમાં જો ઉછળી ઉછળીને ભક્તિ કરે, દેખાય તો પ્રસન્નતામાં છે પણ એ ભાવમાં આકુરતા છે, અરે રાગ આવ્યો છે એની આ પ્રવૃત્તિ છે એમ સમજે છે. એ જેમ ચક્રવર્તી જ્ઞાની ધર્માત્મા ચક્રવર્તી જે હોય છે એ જે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં પડતું મૂકે છે ને, એ તો સુખ માટે નહીં, રાગ બરદાસ્ત નથી થતો એટલે પડતું મૂકે છે. એ એમ સમજે છે કે આ મારો રોગ છે, અને આપણે ભોગમાં જઈએ ત્યાં શું સમજીએ છે કે આ મારો ભોગ છે. અંતર ખ્યાલમાં આવે છે કે નહીં? તો એ જે દ્રષ્ટિનો ડિફરન્સ છે એને મુખ્ય કરો. એમાં આગળ જો તમે જે ગુરુદેવજી 45 વર્ષ જે મહેનત કરી એને કે દ્રષ્ટિના વિષયને મુખ્ય કર્યો, બહારમાં થોડી કુછ વાતો આવેલી વાણીમાં આવી કે પરિણામમાં આવ્યું એનું કોઈ કિંમત નથી. મુક્તિના માર્ગમાં કોળીની કિંમત છે એની. પણ અભિપ્રાય તમારો જાય એ તરફનો જયારે તમારો ડાઉન થાય છે ને, સમજી લો કે તમારી જે કોઈ બી જયારે બહારમાં ગમે તે જાણવામાં આવે તો પણ તમે નોર્મલ રહી શકો હે ને, એવી જાતિની જે વાત આવશે પ્રસંગ આવશે એના માટેની આ અત્યારની ટ્રેનિંગ. આ ટ્રેનિંગ ક્યારે કરવાની? કોઈ બી પ્રસંગમાં આવે તો સત્યનું પોષણ કરવું છે. એક જે ભલે તમારે મિથ્યાત્વ ચાલી રહ્યું, મિથ્યાત્વમાં ઉપયોગ ચાલી રહ્યો છે, પરંતુ ઉપયોગમાં એક ડિપાર્ટમેન્ટ એવો છે કે એનું એક વર્કિંગ એવું છે કે એ તરફનું વલણ એ તરફનું પોષણ નથી કરવા દેતું. તો એ કાર્ય તમે આજે ને આજે જ એ ડિપાર્ટમેન્ટ ખોલવું જોઈએ. કે ક્યારે ખોલશો? ઉદઘાટનમાં કોને બોલાવશો? ગુરુદેવશ્રીને હે ને. બહુ બધી વાતો છે ભાઈ આમાં, એક એક લીટીમાં આપણે વિચાર કરીએ ને તો એમ લાગે કે આમાં એક પંક્તિમાં સાતે તત્વો ઘટિત થાય. એક જો ભૂલનું કથન હોય તો એક પંક્તિમાં સાતે ભૂલ ઘટિત થાય, અને ભૂલ અભાવ અભાવ ભૂલ મટાડવાનું કથન હોય તો એક પંક્તિમાં સાતે ભૂલ મટવાનું કથન. એ તરફ જોતા આવડવું જોઈએ. ઓલો જે રંગારાની જે વાત કરી ને, રંગારાની કેટલું પહેલા તો ઉદાહરણ આવ્યું કે જે એકદમ સહજ છે, એમને કોઈની પડી નથી, એમને કોઈ વિષયથી બંધાયેલા નથી, જેમ પરિણામ આવ્યું સહજ છે. પહેલા તો જે વાત કરી એ નીચું કોઈ મતલબ નતો ને, રંગારો અમે ત્યાં ગયા અને ફલાણા અમારા, છતાં વિભત છે તો છે. પછી એમાં જે મૂળ વાત કરી ને રંગારામાં, એમાં શું વાત કરી તમને ખબર? એ કપડું જે રંગે છે ને, એ કપડું પાછું એમાં કેટલી વાત જોયું હશે એમને, ગરમ કપડું હોય એટલે આનાથી કડવું પડે, આમ તેમ તે રંગમાં ડુબાડે છે. તો જેમાં રંગ ચડે છે ને, તમને શું ખ્યાલ આવી બતાવો? પછી એમાં શું કહેવું જોઈએ બતાવો. હે રાગદેશ, એ કથન તો ત્યાંથી કર્યું કે આ પુણ્ય પાપના જે તને આ રાગ ચડ્યો, આ રંગ ચડ્યો છે ને, મોંઘું પડી જશે. પણ મને એમાં એમ લાગ્યું, એમાં એમ બી કહેવા માંગે છે કે આ રંગ ચડ્યો છે તારા, તારો નથી આ તો રંગ ચડ્યો છે ભિન્ન. એક કથનમાં બધી જ વસ્તુ આવી જાય. કથન તો એમ બોલે છે, શું બોલ્યો ગુરુદેવશ્રી કે જો આ રંગ ચડ્યો છે ને એમ, તને બી પુણ્યના રંગ ચડ્યા છે પણ તને મોંઘું પડી જશે. હેલાવે ને, બહુ મોંઘું પડવાનું છે એમ. હવે બીજી વાત એમાં કાઢો કે ભાઈ સાહેબ, તમે કહો છો રંગ ચડ્યો છે ને, મારો રંગ ક્યાં છે? એ તો ચડ્યો છે, એનો વાત કે ભિન્ન છે. સાથે ને સાથે સંવર્તત્વ ચાલે છે, આશ્રય સાથે સંવર્તત્વ ચાલે છે. હેલાવ, તો એ રીતે બંને વસ્તુઓ તમે તમારે એમાંથી ટૂંકમાં આ જે વસ્તુ સત્ય કહ્યું હોય ને એ બધી વસ્તુ એમાં નીકળે છે. એક કથનમાં બધી વસ્તુ એક સાથે કહી ના શકાય એવો આત્માનો સ્વભાવ. આત્મા કેવો છે? અવક્તવ્ય. થોડું ઘણું કહી શકાય પણ આત્માના અનંત ગુણોને એક સાથે કહી શકાય એમ નથી. કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવંત જો, અને આત્માની અનુભૂતિ કેવી હોય છે એ પણ કહી શકાતી નથી. હલાવે કે નહીં, ભોગવી શકાય છે, કહી શકાતી નથી. એટલે આત્મા કેવો છે? અવક્તવ્ય. અવક્તવ્ય કોનો ધર્મ છે? વાણીનો કે આત્માનો? કે આત્માનો ધર્મ. જ્યારે આત્મા વિશે કહી શકાતું નથી તો કહી કહીને બોલી બોલીને ધરણ કેવી રીતે થાય? બોલવાના પ્રસંગો આવશે અને એમ બી પ્રસંગ આવશે કે અવક્તવ્ય છે, પણ એનાથી ધર્મનો દૂર દૂર સુધી ધર્મ નથી. વાણી આવે અને અવક્તવ્ય ધર્મ જેમ કહે તો એ વાણી અને વાણી કહેવાના ભાવ પ્રત્યે ઉદાસીન છો કે નહીં? વાણી અજીવ તત્વ, જો તત્વને તમે છોડશો ને તો કઈ હાથમાં નહીં આવે. એ અજીવ તત્વ અને કહેવાનો ભાવ જે છે એ કસાયની મમતાનો ભાવ છે, એમાં સાહેબ આકુરતા થાય છે. બોલવાની જરૂર નથી, આકુરતા થાય. સ્વભાવમાં પહોંચાયું નથી એનું અમને બહુ આકુરતા થાય. એનો અર્થ કે સ્વભાવનો પક્ષ મારામાં છે અને આ વિભાવનો એક સમયની વિભાવના કાળનો પક્ષ નથી. એનાથી વધારે હે ને ઓર બીજો પ્રયત્ન કયો હોય શકે? આ પ્રયત્ન જો તમારો સ્થાયી રૂપે ચાલે છે તો મિથ્યાત્વનો અનુભવ જે ડાઉન થાય છે ને એ કામ તમારું અંદરમાં ગર્ભિત સુદ્ધામાં ચાલી રહ્યું છે. દેખાય છે કંઈક જુદું, કોઈક વાર તો એને જે માનલો કે કઈ જુદું દેખાય. કોઈ જ્ઞાની માનલો કે ભગવાનની સામે નાચે, પોતાના દીકરાના લગ્નમાં નાચે કે ના નાચે? લોકો જ્ઞાની માટે શું શું પ્રકારના એને અનુમાન કરી નાખે છે. કોઈ અહીંયાથી સમય દ્રષ્ટિ આમાં કોઈ બેઠો છે, માનલો ભગવાનની સામે ચંબરથી નાચ નાચે છે, હવે છોકરાના લગ્નમાં બી નાચે કે ના નાચે? અરે નાચવાનો ભાવ આવી જાય તો નાચે, રાગો હોય તો દેખાય, પણ એ ક્યાં છે? એના ડિપાર્ટમેન્ટમાં શું કામ ચાલે છે એને ખબર છે કે સાહેબ આ તો બહુ આકુરતા છે. રાગ સહન જ નથી થતો, પણ દાસ નથી થતો એટલે પ્રવૃત્તિ સુધી પહોંચી જાય છે. તો એ રાગને કેવી રીતે સ્વભાવમાં મેળવી અને એને ઉપાધિ પણ માને? ભલે હજુ અત્યારે ઉપાધિ બુદ્ધિ છૂટી નથી, પણ એની ઉપાધિ બુદ્ધિ અત્યારે કેવી થાય છે? ઘણી રહી છે હે ને, જે આશ્રમ પ્રત્યેની ઉપાધિ બુદ્ધિ ઢીલી પડી રહી. તો એ બુદ્ધિ જામતી જાય છે. એ ત્યારે બહારમાં જયારે આ ટ્રેનિંગથી જ એવો અવસર આવશે કે બહારમાં કઈ બી જણાય તો બી નોર્મલ થઈ શકે. દરેક વસ્તુ તમને જેટલી રીતે કહેવાય એટલી રીતે કહી દીધું છે, છતાં બી હે ને જયારે કોઈ પ્રશ્ન હોય તો હું તો રોકાઈશ, મને વાંધો નથી કલાક હે ને. મને કોઈ આ વાત કેટલી કન્ટિન્યુટી છે ને, કોઈના દિમાગમાં કંઈક વાત ચાલતી હોય અને એમાં ક્યાંક એનું અટકતું હોય તો એ વખતે અહીંયા ના પૂછી દે તો પછી પૂછી લે હે ને. પછી પૂછવું સારું, કેમ કે અહીંયાની લિંક બરાબર રહે બધાને માટે, બરાબર બહુ ક્લેરિટી છે એમાં. હવે આપણે મૂળ વાત ક્યાંથી ચાલતી હતી કે જાણનારો જણાય છે, માનવી ક્યારે કહેવાય કે જાણવામાં પદાર્થ આવે તો બી એનાથી જરા પણ પ્રભાવિત ન થાય, એનું કોઈ કામ જ નથી, એમ એને પાછી રહે. જાણવામાં આવે તો એમાં જાણનારો જાણવાવાળો હું છું, એવું ક્યારે ખ્યાલમાં આવ્યું કે જાણવામાં આવે છે પદાર્થો સાથે લેવા દેવા નથી ને, જાણવાનું પણ મન છે એ તો આત્માનું છે, એમાં બી પણની આવશ્યકતા નથી. આ તો કથનોમાં બોલીએ છીએ, પણ એવી રીતે જયારે રાગદેશ રહી તેની પરિણતિ બની જાય ત્યારે જેને જાણનારો જાણ્યો કહેવાય, એના પહેલા ના કહેવાય અને એટલે સુધી લેવું છે. અને બાકી મેં આપણા લેવલ માટે બી સમ્યક સન્મુખવાળા જીવો માટે બી જાણનારો જણાય છે એનો પક્ષ આવ્યો ક્યારે કહેવાય એ પણ બતાવી દીધું. તો તમે કહો આ તો બધી જ્ઞાની માટે જ વાત છે, અમારા માટે તો કોઈ વાત આવી જ નહીં. તો આપણા માટે આવી ને કે જાણનારો જણાય એના પક્ષનું પોષણ થઈ રહ્યું છે ને, આ જે તમને ગર્ભિત સુત્તામાં વાત કરીએ તો એ પ્રમાણે થાય. અને આમાંથી જો દરેક પેરેગ્રાફમાં આ વાતની સિદ્ધિ થાય. હું તો બહુ બધા નોટ કરતો હોઉં છું, પણ સમય તો સમયમાં જે લેવાનું હોય લેવું પડતું હોય છે ને, એ રીતે જો આગળ એક ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતા. આ કેમ વાત કરી, આ પ્રતિબુદ્ધની વાત કેમ આવી? આપણે તો એ ચાલે છે કે ભલે જાણવામાં આવે છે આત્મા, પણ જાણનારો હું છું એવું એક વાર પણ એને યાદ નથી આવતું, અને યાદ આવે છે તો માનતો નથી, બરાબર છે એમ. હવે એમાં ઓર એક વાત જોડી છે એમને, જો આમાં કુલ મળીને એ વાત ખાસ વજન આપી, એટલું વજન આપ્યું કે જે જાણનારો છું તો જ્ઞાતા દ્રષ્ટા રહેવું, એ આત્માની અનુભૂતિ કરવી. આત્માની અનુભૂતિમાં એટલી બધી વાતો ચાલે છે, એટલી બધી વાતો અત્યારે નિયમસારમાં ચાલે છે કે આત્માની અનુભૂતિ થઈ ક્યારે કહેવાય કે કોઈ બી પદાર્થ જાણવામાં આવે તો બી એના પ્રત્યે રંજ માત્ર બી પ્રભાવિત ન થાય તો અનુભૂતિ એને કહેવાય છે. એને જ વાસ્તવમાં આત્માને જાણવું કહેવાય. હર સમય આત્માની નિરંતર અનુભૂતિ થાય છે. તો આત્માની અનુભૂતિ એટલું મહાન પરિણામ છે કે એમાં તમામ વિતરાકાના ભેદ સમાઈ જાય છે. ખ્યાલ આવે? જો અહીંયા જ કયો અધિકાર ચાલે છે ઉપેક્ષા સંયમ જે કહ્યું ને એ ચાલે છે અધિકાર, તો એના પહેલા કયું ચાલે? પરમાર્થ પ્રતિક્રમણ ચાલે છે, પરમાર્થ પ્રતિક્રમણ ચાલે. એમાં ઉપેક્ષા સંયમ રહિત જે વાસ્તવમાં જે આત્માનું આચરણ સમસ્ત આચારોથી રહિત, બધા આચારના નામ પણ સાંભળી લીધા આપણે, તો કેરીનું આચાર ને ગુંદાનું આચાર ને બધો આચાર કહેલાય કે નહીં? તો મારે એ વાત બતાવી હતી કે જે પણ આત્માની અનુભૂતિ આરાધનાનું પરિણામમાં જેટલા બી વિતરાગતાનો ભેદ કરી એ બધા આમાં સામેલ થાય. જયારે બી કોઈ પરમાર્થ પ્રતિક્રમણ કોને કહેવાય? કે આત્માની અનુભૂતિ થાય ને પરમાર્થ પ્રતિક્રમણ, આત્માની અનુભૂતિ થાય ને પરમાર્થ પ્રત્યાખ્યાન, આત્માની અનુભૂતિ થાય એને પરમાર્થ આલોચના, આત્માની અનુભૂતિ થાય એને જ વાસ્તવમાં આ બધું પ્રાચિત છે, એની સિદ્ધિ કરીએ. પ્રતિક્રમણ એટલે પૂર્વના પાપોથી પાછા ફરવું, આલોચના એટલે વર્તમાનના પાપોથી કે મોરા દ્રષ્ટિ પાછા એનાથી વિરક્ત રહેવું, અને આગામીકાલમાં ન થાય એ રીતે એનાથી વિરક્ત રહેવું. બને આ ત્રણેય વસ્તુ વર્તમાનમાં થાય છે અને એક આત્માનુભૂતિમાં ત્રણેય વસ્તુ ઘટે. હલો, એક પરિણામના આ ત્રણ પ્રકારે નામ છે, પ્રકારથી ત્રણેય પ્રકારના અંશ એક જ પરિણામમાં ઘટે. જ્યાં હું જે પરથી ભિન્ન પોતાના ચેતન સ્વરૂપની અનુભૂતિ કરું છું, તો પૂર્વમાં મેં જયારે દેહને પોતાનો માન્યો હતો અને એ રીતે બંધ થઈ અને કેટલાય બી પરિણામ બહારમાં કોઈ બી પરિસ્થિતિ આવી, પણ અત્યારે તો હું ચેતન સ્વરૂપ માનું છું તો એ પરિસ્થિતિને હું ભોગવવાનો નથી, એને એટેન્ડ જ નથી કરવાનો, એટલા માટે પ્રતિક્રમણ છે. અને જયારે એને એટેન્ડ જ નથી કરતો તો એવો નવો બંધ પડવાનો જ નથી, એટલે પ્રત્યાખ્યાન થઈ ગયો. અને વર્તમાનમાં જયારે હું એનાથી ભિન્ન અનુભવ કરું છું એટલે એ પરિણામોની આલોચના થઈ ગઈ. ખ્યાલ કે નહીં? તો એક જ પરિણામમાં બધી વાત બેસે. ટૂંકમાં કુલ મળીને અહીંયા આત્માનુભૂતિ કરી નથી, આ અનુભૂતિ છે, આત્માની અનુભૂતિ છે, જે જ્ઞાનની અનુભૂતિ છે, એ જ હું છું. અમે તો એવો નિરંતર અનુભવ કરીએ છીએ એમાં આચાર્ય અમરચંદ્રદેવ કહે છે. આ શ્લોકમાં બતાવું એના ઉપર કલશ છે. સતતમ અનુભવામો અનંત ચૈતન્ય ચિન્નમ નખલુ નખલુ યસ્માદ અન્યથા સાધ્ય સિદ્ધિ. આવી ગયું ને? અમે તો અહીંયા કહે છે આ જે ચૈતન્ય ચિહ્ન દ્વારા આ જાણવા વાળું જે સ્વભાવ છે એમને ચિહ્ન મળી ગયું, આત્માને દેહથી ભિન્ન જાણવાનો, ભિન્ન અનુભવ કરવાનો, અને એ કોઈ શરીરને પોતાનું ન માનવા માટેનો અમને આધાર મળી ગયો. એટલા માટે અમે હર સમય શું અનુભવ કરીએ છીએ? ચૈતન્ય રૂપ અનુભવ કરીએ છીએ, દેહને પોતાનો અનુભવ જ કરતા નથી. ખ્યાલ આવે ને? જો લખ્યું છે અનંત ચૈતન્ય જેનું ચિહ્ન છે એવી આ આત્મજ્યોતિને અમે નિરંતર અનુભવીએ છીએ, કારણ કે તેવા અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી. એવા અનુભવ વગર શ્રદ્ધાનું સમ્યકપણું, જ્ઞાનનું વિજ્ઞાનરૂપી સમ્યકપણું, સંવેદનપણું અને ચારિત્રમાં સ્થિરતાપણું સંભવ જ નથી. એટલે જબરજસ્ત વાત કરતી હતી એ રીતે છે. જો ઓર બી જોઈએ આમાં 211 નંબરનો કલશ નિયમ સાધના જે કારણ કાર્ય નિયમ ભાગ 3 પેજ નંબર 296 મળી આવી ગઈ. કઈ વાત? હું વાંચું છું. ચલો. બહુ કહેવાથી અને બહુ દીર્ઘ વિકલ્પોથી બસ થાવ, બે વાત કહી. બહુ કહેવાથી એટલે એમાં શું લેવું જોઈએ? બહુ કહેવાથી હવે આત્માના બારામાં પણ બહુ કહેવાથી બસ થાવ. અને બીજું શું કહ્યું? બહુ દૂર વિકલ્પોથી એટલે પાપ ભાવોથી, ગ્રસ્ત જીવનથી પણ હવે બસ થાવ. જે આત્માથી દૂર કરે એવા બધા જ ભાવોથી દૂર થાવ. આ સમગ્ર કથા. એટલા માટે આજે દયા દાન વ્રત આદિને પણ અસદાચારમય કહી દીધું આ ગ્રંથમાં. હવે સદાચાર અસદાચાર કહીએ કોઈ સભામાં હલાવે કે નહીં? આ સભા છોડીને અન્ય સભામાં દયા દાન વ્રત આદિને અસદાચારમય કહીને જુઓ જરા. છે તો સદા અંતે કમ ધર્મ ના કહો સાહેબ, પણ સદાચાર તો કહો. જયારે આત્માના આચરણની વાત આવશે ત્યાં સદાચાર એટલે અસદાચાર એટલે શું? અસદાચાર કહ્યું ને એનો અર્થ એ કે આત્માનું આચરણ નથી, સ્વરૂપની સ્થિરતાનો ભાવ નથી, એનું કારણ નથી, એવી વાત ત્યાં કહી. ઘણી બધી બાબતો છે. જો અહીં આપણે અનુભૂતિની વાત અહીંયા કેવી રીતે ખુલે છે, આત્માની અનુભૂતિ સમયસારને આ કલશમાં કેવી રીતે યાદ કરે છે, બહુ કહેવાતી અને બહુ દુર્વિકલ્પોથી બચતા. જે આ વિકલ્પ આત્માથી, કયો વિકલ્પ આત્માથી દૂર કરે? ખ્યાલ વિકલ્પ કરે એનું નામ જ આત્માથી દૂર રહે. નિર્વિકલ્પ રહેવું એ જ આત્માની શોભા છે. નિર્વિકલ્પ રહેવાનો આપણને અધિકાર છે. નિર્વિકલ્પ રહેવાનો વાસ્તવમાં આપણો સ્વભાવ છે. તમે સમજો જે અંદરથી હું કહું છું. તો બહુ કહેવાતી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાવ, બસ થાવ. બે વાર કહ્યું આચાર્ય દેવે. અહીં એટલું જ કહેવાનું છે કે તો કહો હવે, છતાં પાછું કહેવું છે. એમને શું કહેવાનું છે કે આ પરમ અર્થને, પરમ અર્થ એટલે પદાર્થ, આ પરમ પદાર્થ કોણ છે? ભગવાન. એકને જ નિરંતર અનુભવ. ત્યાં આચાર્ય દેવે કહ્યું અમે તો આ એકને જ અનુભવીએ છીએ. ચેતન ને ચિહ્ન મળી ગયું ને, હર સમય જ્ઞાન નું ચિહ્ન મને પ્રસિદ્ધ કરે છે ને, તો જણાય જ્ઞેય પણ આ તો જ્ઞાયની પ્રસિદ્ધિ થાય છે ને. અમે તો શુદ્ધ ચેતન ની સત્તાને ભોગવીએ ને, કે હર જ્ઞેયના જ્ઞાનમાં, હર જ્ઞાકાર જ્ઞાનમાં, જ્ઞાનના પરિણામમાં જ્ઞાય જ આખે આખું દેખાય છે. અરે એ જે ઘે જણાય છે એ ઘેને કઈ ખબર નથી, ખબર પડે છે એ હું છું. અને જેમાં ખબર પડે છે હું છું, તો ઘેની સાથે મારે શું લેવા દેવા? અમે તો નિરંતર ચૈતન્ય ને જ અનુભવ કરીએ છીએ. મારે દુનિયાના કોઈ બી પદાર્થ સાથે કોઈ બી લેવા દેવા નથી, અને કોઈ પદાર્થને મારી સાથે કોઈ બી લેવા દેવા નથી. એવી સૃષ્ટિનું સ્વરૂપ છે. સૃષ્ટિમાં એવો કોઈ પદાર્થ અધૂરો નથી કે એકબીજાની કઈ જરૂરત પડે, કે એકબીજાને કઈ લેવા દેવા હોય. જો આ વસ્તુ અહીંયાથી જોઈએ છીએ તો દુનિયામાં કઈ દુઃખી થવાનો કોઈ અવસર જ નથી, અને અહીંયાથી નથી જોતા તો સુખી થવાનો કોઈ ચાન્સ જ નથી. એ ખ્યાલ આવે કે ના? કન્સેપ્ટ ખ્યાલમાં આવે છે કે નહીં? હલાવ્યો કે નહીં? હા, જો ઘડિયાળ જોઈ જોઈને કઈ એમ સમય થઈ ગયો. હમણાં તો બહુ ચાલે છે ને, પેલું જે ચાલે છે આ અનંત અંબાણીની વાત, 25 કરોડ ની ઘડિયાળ. એક છોકરો બોલતો હતો ત્યાં સોસાયટી, 25 કરોડ ની ઘડિયાળ. 25 કરોડ ની ઘડિયાળ ની તો ટાઈમ જ બતાવે. ખ્યાલ આવી કે ગજબ છે. જો બહુ કહેવાતી અને બહુ દુર્વિકલ્પોથી બસતા બસતા. અહીં એટલું જ કહેવાનું છે કે આ પરમ અર્થને, એટલે પરમ પદાર્થને એકને જ નિરંતર અનુભવો. કેમ? કેમ? કેમ કે આત્મા નિજરસથી ભરેલો છે. અનંત શક્તિઓ તો એનો પોટેન્શિયલ છે, એ વાસ્તવમાં પાવર હાઉસ છે, શક્તિઓથી ભરેલો છે. એને એને લખ્યું જુઓ, કારણ કે નિજરસના ફેલાવથી પૂર્ણ છે. હવે સાંભળો મૂળ વાત, પૂર્ણ છે એટલું તો ખરું, પણ જે જ્ઞાન તેના સ્ફુરાયમાન થવા માત્ર, જ્ઞાન દ્વારા એ સ્ફુરાયમાન થાય છે. જ્ઞાનમાં એટલે વેદ જ્ઞાન દ્વારા એ પ્રગટ પ્રસિદ્ધ અનુભવમાં આવે છે. એવા સમયસાર સિવાય મારું વિશ્વમાં બીજું કાંઈ નથી, અને એના અનુભવ કરવા સિવાય બીજું કોઈ મારું કર્તવ્ય નથી. આ ખુમારી છે, હે ને? વાસ્તવમાં આત્માર્થીની આ ખુમારી છે. એ રીતે છે, બીજું કાંઈ પણ નથી, એનાથી બીજું કાંઈ પણ સારભૂત નથી, એવી વાત અહીંયા કહી છે. હવે આ બીજું જે પોર્શન છે ને, એ માબી ગુરુજીનો અંશ મારે વાંચવો છે, એટલે આપણે અત્યારે ઉતાવળ કરતા નથી. 6-3 મિનિટ તો હું વાંચી લઉં છું છે ને. હવે જયારે જ્ઞાન માત્રને પણ સેવતો નથી, તો એનું કારણ શું છે એ બતાવે છે. કારણ કે સ્વયં બુદ્ધત્વ અથવા બોધી બુદ્ધત્વ, આત્માને જાણવાના બે કારણ બતાવે, એટલે બે પ્રોસેસ બતાવે, હે ને? એક કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય, બોધિબુદ્ધત્વ અને સ્વયંબુદ્ધત્વ. એટલે જ્યારે વાસ્તવમાં જ્ઞાનની પર્યાય દ્વારા આ જાણું જાણું થાય છે, હું છું, કાં તો પોતે જાણે પૂર્વના સંસ્કારનું નિમિત્ત પણ પામીને, કાં તો વર્તમાનમાં કોઈ સમજાવે અને સમજે, પણ સમજવું તારે પડશે. હરાવે કે નહીં એ રીતે આ કહે છે ગુરુજીએ. આ જ વાત લખી છે, કદાચ આપણે ન વાંચીએ તો બી તમે વાંચી લેજો. બોધિબુદ્ધત્વ અને સ્વયંબુદ્ધત્વ એ બે કારણ બતાવે. કાં તો કાળ લગભી આવે ત્યારે પોતે જ જાણી લે, અથવા તો કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે. જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે, અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે, પણ જાગવું તો તારે જ પડશે. અહીં ફરી પૂછે છે, હવે પેલી ગાથા કેમ આવી એ આ વાતમાં પડી. જો એમ છે કે જે આત્માને જાણવા વગર આત્મા વાસ્તવમાં આત્માની અનુભૂતિ થતી નથી, એમ છે તો જાણવાના કારણ પહેલા શું આત્મા અજ્ઞાનિત છે, એટલે કે તેને સદાય અપ્રતિભૂત પણ જ છે. હા, જે આત્માને જાણતો નથી, આ જાણવા વાળો હું છું એમ જાણતો નથી, ત્યાં સુધી અપ્રતિભૂત પણ જ છે. એટલા માટે બતાવ્યું કે આવું અપ્રતિભૂત ક્યાં સુધી રહેશે, અથવા આ પ્રતિભૂત પણ ફરીથી બતાવો કે અપ્રતિભૂત પણ અજ્ઞાનપણું શું છે, એની ચર્ચા 19મી ગાથામાં આવશે. કાર્તિક ડાયરેક્ટ 19મી ગાથા આપણે પ્રારંભ
કરીશું.